છે, 168માં ટાઇટલ શું છે, રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે. એનો અર્થ શું છે? ઇઝ ઇક્વલ ટુ રાગાદી સાથે નહીં મળેલો ભાવ ઇઝ ઇક્વલ ટુ શું? સંવર તત્વ. શું છે? આ આશ્રવથી વિરુદ્ધનું સંવર. અને એ સંવર તત્વની જો જવું હોય તો ત્રણ રીતે આપણને કળશમાં તો બહુ સિમ્પલ દીધું છે, 114 નંબરનો કળશ જોઈએ હમણાં જ જઈશ. એમાં ત્રણ, પહેલા જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો, કોણ આવ્યું? કોણ આવ્યું? કોની વાત આવી? ભાવ સંવર નાસ્તિથી, કે જેમાં રાગ દ્વેષ નથી. સંવર કોને કહેવાય? શુદ્ધતાની પ્રગટતા અને આશ્રવનો અભાવ. તો અહીંયા પહેલી ભાવ સંવરની વાત કરી તો એમાં નાસ્તિથી પહેલા રાગ દ્વેષ મોહનો, તો પછી સેનાથી રચાયેલો છે? એટલે કેવામય છે? જ્ઞાનથી જ. એટલે જ્ઞાનમય ભાવથી અસ્થિથી. તો આ એક ભાવ સંવરની અસ્થિ નાસ્તિથી વ્યાખ્યા કરી. આશ્રવ અધિકાર છે અને આશ્રવ અધિકારમાં પણ આશ્રવથી રહિત સંવર છે એની વ્યાખ્યા કરે છે. સંવર અધિકાર તો જે આના પછી આવવાનો છે, પણ અહીંયા આશ્રવનું સ્વરૂપ દખાડીને હવે સંવરની સાથે વાત કરી કે રાગ સાથે નહીં મળેલો ભાવ, અને રાગથી રહિતનો ભાવ એનું નામ શું કહેવાય? સંવર તત્વ છે. તો અહીંયા પેલા નાસ્તિથી રાગ દ્વેષ વગરનો છે, અને અસ્થિમાં જો શબ્દ શું લખે, જ્ઞાન નિવૃત્ત. એટલે આપણે તે માનીએ નિવૃત્ત એટલે એનાથી રહિત થવું ને, અહીંયા નિવૃત્ત એટલે નિપજેલો, એ મય છે, જ્ઞાનમય છે એ ભાવ. અને આ બે ની વાત કરીને હવે ત્રીજો કેવા છે? સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોક એટલે સમૂહને રોકનારો. એ કોની વાત આવી? ભાવ સંવર. અહીંયા દ્રવ્ય સંવરની, ઓલા બે ભાવ સંવરની આવી અસ્થિના સ્થિતિ. અને એના નિમિત્તે શું થાય છે? નવા દ્રવ્ય કર્મો આવતા નથી, એનું નામ દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. આ રીતે એની સાથે આશ્રવ અધિકાર છે. આગળ પહેલી બે ગાથામાં આશ્રવનું સ્વરૂપ બતાવ્યું, હવે એનાથી છૂટો પડેલો ભાવ એટલે કે જ્ઞાનમય ભાવ એટલે કે સંવર તત્વની આપણને આમાં વ્યાખ્યા એ બતાવી છે. અને એ રીતે ઓલું દ્રષ્ટાંત આપીને કે એકવાર છૂટો ફર્યો ફરીથી જીવ પામે, એટલે જીવ પોતે ફરીથી રાગમાં એકાકાર થતો નથી એવી અપ્રતિહત ભાવની અહીંયા વાત એ કરીને કીધું. અને આ રીતે હવે જે પહેલી જે ગાથા આવી હતી 166, એમાં જ્ઞાનીને આશ્રવ એટલે ભાવ આશ્રવનો ભાવ, અને હવે જે આવશે 169 એમાં આવશે દ્રવ્ય આશ્રવ. કારણ કે ભાવ આશ્રવ નથી તો દ્રવ્ય આશ્રવ એટલે નવા કર્મ, જેટલી જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે એટલા આવતો નથી, એ રીતે આખી વાત એમાં એ આવશે આગળ વિષય. અને ગુરુદેવ ખાસ સંસારનું કારણ શું લીધું? મિથ્યાત્વ જે છે આ મુખ્યતા આખી. એક ઓલામાં શબ્દ એક હતો ને 266 પાને ભાવાર્થમાં છેલ્લી લાઈન છે ને, અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. મેળો શબ્દ સામાન્ય એટલે વળી શું? સામાન્ય અને વિશેષ એટલે શું? સામાન્ય સંસારનું એટલે મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી, અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય સંસાર એટલે અનંત સંસારનું કારણ નથી. જે મિથ્યાત્વથી જે અનંત બંધાતો, બીજી પ્રકૃતિ છે, ચારિત્રમો સંબંધીની પ્રકૃતિ છે, એટલે અસ્થિરતાનો રાગ છે, તો એ બંધાય પણ છે. પણ એ કેવું છે? સામાન્ય સંસાર એટલે જેમ મિથ્યાત્વથી અનંત સંસાર થાય એમ એનાથી અનંત સંસાર થતો કેટલો ટાઈમ લાગે? સમ્યક દર્શન થયા પછી બીજી પ્રકૃતિ ગુરુદેવ કીધું, 41 પ્રકૃતિ તો બંધાતી જ નથી. બધું ઘણું ગુરુદેવ કર્યું હશે, અભ્યાસ આવો કર્ણાનું યોગ્ય કર્યું હશે. ગુરુદેવ શું નથી કર્યું, અરે આપણને એટલો વિસ્તાર આપણને નથી, પણ ગુરુદેવ જેટલું પ્રયોજનભૂત છે એટલું આપણને કહી દીધું છે. આપણને તો આખું એક અસંખ્ય સમય છે. જે અસ્થિરતાનો રાગ ટાળવા માટે કેટલો સમય જોશે? તો જેને શું કહે, નફાનો ધંધો છે ખોટનો, અનંત કાળના અનંત દુઃખના નાશને માટે ખાલી અસંખ્ય સમય કામ કરવાનો છે. પણ અમને કેવું છે? નહીં, અનંત કાળના દુઃખમાં એવા ફસાઈને પડ્યા છે, અનુકૂળતાની સામગ્રીએ જીવને એવો ન્યા એકાકાર કરી દીધો છે કે આનાથી કંઈક જુદું એક ચૈતન્યમય તત્વ હોય, એનો કોઈ અનુભૂતિ હોય, અતિન્દ્રિય આનંદ હોય, શું એ નથી આવતું? એક વિચારમાં પણ નથી લેતા. કરવાનું તો વાત જુદી, પણ આવું એક હોઈ શકે છે એવી વિચારણામાં, ભાવનામાં પણ એ ક્યારેય આવતું નથી. તો ઘણા વિષયો ગુરુદેવજી સાથે સાથે એ લેતા જાય છે. તે વખતે જે જે અભિપ્રાયો ચાલતા હોય છે તેના માટે ચાલતો હોય છે. આપણે 15 ગાથા પૂરી કરીને આપણે 16મી ગાથા ઉપર પહોંચ્યા છે, 46 પાનું. એની પહેલા એક લઈ લે કળશ છે 14 નંબરનો, એનો શ્લોકાર્થમાં કદાચ શબ્દો વાંચશું તો કાંઈક યાદ આવશે. આચાર્ય કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો કે જે તેજ સદા તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. જો આચાર્ય દે કેવી ભાવના કહે છે, આવા શબ્દો ક્યાંય વાંચેલા હશે ક્યાંક? તે ઉત્કૃષ્ટ તેજ એટલે કે જ્ઞાનનો પ્રકાશ અમને હો કે જે સદા કે તે સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. પૂર્ણતાની ભાવના એ કરે છે. જો એનો પાછળ સ્વાધ્યાય મંદિરમાં આ લખેલા શબ્દો છે, ભાવના આ જે કળશ 14 નંબરનો કળશ છે ને એના શબ્દો લખેલા છે. હવે આપણે 15મા કળશ ઉપર આવી જઈએ, આગળની ગાથાની સૂચના. અહીંયા સુધી 14 અને 15મા કોની વાત આવી? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. કોઈને એમ થાય 14મી ગાથામાં કોની વાત હતી? સમ્યક દર્શનની કે શુદ્ધ નહીંથી જ્ઞાનની વાત હતી? જો ભાઈ, શુદ્ધ નહીંનો વિષય કહો કે સમ્યક દર્શનનો વિષય કહો કે દ્રષ્ટિનો વિષય કહો, એક જ છે. તો એ શુદ્ધ નહીં દ્વારા અંતે તો સમ્યક દર્શનની વાત આપણને, અને 15મી ગાથામાં પછી સમ્યક જ્ઞાન. તો સાથે સાધક ભાવમાં હવે શું રહે? ચારિત્ર. તો અહીંયા ચારિત્ર ઉમેરીને એ વાત આપણને એ પૂર્ણ કરાવે. જો એમાં આગળની એની 15મી શ્લોકમાં વાંચીએ, પૂર્વ કથિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે. જ્ઞાન સ્વરૂપ આત્મા એટલે કોણ? પૂર્વ કથિત જ્ઞાન સ્વરૂપ આત્મા. જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુ. એ પાંચે બોલ માટે એક નામ આપી દીધું. પાંચ ભેદથી તો બતાવ્યું, બાકી ખરેખર તો શું છે? એક જ જ્ઞાન ભાવ, એ સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષ. આવા જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિના ઈચ્છક પુરુષો, એનો અર્થ શું થયો? આ સ્વરૂપની પ્રાપ્તિ કે જેને આવી જેને ભાવના છે, સ્વરૂપની પ્રાપ્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ, જે સાચો મોમોક્ષુ છે. હવે એણે શું કરવું? શું કરવું? સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવા યોગ્ય છે. આમાં શું કર્યું? હવે પહેલી તો શું કરી? આવી એક ભૂમિકા, પાત્રતા. શું પાત્રતા? કે જ્ઞાન સ્વરૂપ આત્માની મારે પ્રાપ્તિ કરવી છે, ભાવના. હવે શું એનાથી શું થશે? તારી પાસે સાધક ભાવ હો કે સાધ્ય ભાવ હો, પણ વિષય એક જ રહેવાનો છે. સાધ્ય સાધક, સાધ્ય પૂર્ણતા મોક્ષ, અને સાધક એટલે સાધના કરનાર, સંવંધિજા મોક્ષમાં. તારી પાસે જે કોઈ પ્રણતિ હોય, જેમ કે તારી પાસે જે કોઈ મૂડી હોય ધંધામાં કામ કરે, એમ તારી પાસે જે કોઈ તને વિતરાગતા પ્રગટ થઈ છે, એનાથી સેવાયોગ કોણ છે? એક જ છે, એક જ સેવા યોગ્ય છે. એનો આધાર, અવલંબન, આશ્રય લેવા યોગ્ય છે. ક્યારે? ક્યારે? નિત્ય, નિત્યમ આ તારે ઉપાસના. તો એ રીતે આચાર્ય દેવ કે દર્શન અને જ્ઞાન પ્રગટ થયા પછી પણ જો પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તો ચારિત્રના પુરુષાર્થ દ્વારા પણ તું એકને જ નિરંતર સેવન એ કરજે. ભલે પ્રણતિમાં એ સાધકપણામાં જે હોય, કોઈ પણ પ્રણતિ હોય સાધક કે સપૂર્ણ હોય, એક જ આત્મા સાધવા યોગ્ય છે. તો એ વાત લઈને હવે જો દર્શન જ્ઞાન ચારિત્રરૂપ સાધક ભાવ એ 16મી ગાથામાં કે દર્શન જ્ઞાન સાથે હવે કોને ઉમેર્યો છે? એમાં ચારિત્ર ઉમેરીનો છે. અને એમાં પછી દર્શન આપણને આપે છે દ્રષ્ટાંત અમરચંદ્રાચાર્ય દેવ. જો નામ પણ કેવા શબ્દ આપે છે, દેવદત્ત, દેવદત્ત. પેલા આવા નામ બધા હશે કે એ જેમ કેવું છે એનું જે દેવદત્ત નામના પુરુષને એના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કેવા છે એનાથી જ તન્મય છે. એવી રીતે અહીંયા દર્શનનાં ચારિત્ર આત્માની સાથે તન્મય છે, તો એ આત્મા જ એને સેવન કરવા યોગ્ય છે. આ રીતે સાધક ભાવ મોક્ષ માર્ગ ચારિત્ર સહિતનો દર્શનનાં ચારિત્રને અહીંયા પૂર્ણ કર્યો. અને એના પછીના જે કળશો છે કેટલા છે, 4 કળશ આવશે. એમાં આચાર્યદેવ હવે શું લેશે કે આ રીતે આપે સાધક ભાવની ને એની વાત કરી, પણ ધ્યાન રાખજે તારે આત્માની સાધનામાં જેમ 3 કીધા હતા, ક્યાં કીધા હતા, પ્રમાણ નય અને નિક્ષેપ 13મી ગાથા, એમ અહીંયા પ્રમાણ દ્રષ્ટિ પછી નિશ્ચયથી પછી વ્યવહાર બધાની વાત કરશે અને છેલ્લે કહેશે ત્રણેયના વિકલ્પ છોડી દેજે. ફરીથી જે આપણને 13મી ગાથા પછી કીધું તો અને કળશ પણ લીધો હતો ને, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી પ્રમાણ અસ્તપણ જે છે ને, એ જ વાત ફરીથી આચાર્ય. આ એક બહુ સુંદર એક શૈલી શું છે બેયની, પૂર્વ ભૂમિકાને બતાવતા જાય છે અને પૂર્વ ભૂમિકામાં અટકતો નહીં આપણને ચેતવતા જાય છે. કોઈ કહે કે આવો અભ્યાસ ને એવું ન હોય એવું ક્યારેય ન વિચારવું. ક્યારે કેમ થાય ને, હવે આપણે બહુ જ અભ્યાસ કર્યો, હવે આપણે શું કરવું છે, શું પ્રેક્ટિકલ કહ્યું, એટલે આનો અભ્યાસથી કંઈક બીજો પ્રેક્ટિકલ હશે એવું છે. જીવનમાં પ્રેક્ટિકલ શું છે, જ્ઞાનની સમજણ એના સિવાય બીજું પ્રેક્ટિકલ શું કરવું છે. જ્ઞાનની સમજણમાં ભાવ આવી જાય છે તો એની ધારા અંતર સન્મુખતા થયા વગર રહેશે નહીં. ક્યારે પણ એવું કરીને તત્વ અભ્યાસ છોડવા જેવો નથી. 45 વર્ષ પછી ગુરુદેવને કીધું વચ્ચે ક્યારેક, બસ હવે ઘણું થયું, હવે તમારું તમે કરજો, પ્રેક્ટિકલ કરજો. ગણધરદેવ જેવા પણ જો ભગવાનની વાણી સાંભળવા જતા હોય તો આપણને નિષેધ કેમ આવે. હા, એટલું છે કે એ સાંભળવાના વિકલ્પમાં કે એ ક્ષોપસમ જ્ઞાનમાં અટકતો નહીં, પણ એનો નિષેધ ન હોય. અહીંયાને આપણે પ્રતિક્રમણમાં છેલ્લે શું બોલીએ, પેલું પ્રતિક્રમણ પૂરું થાય પછી શું બોલીએ છીએ, કઈ સ્વાધ્યાય પરમ તપ છે. કોણે લખ્યું છે, કોણે લખ્યું છે, શ્રીકોટી આચાર્ય દેવે ભગવતી આરાધનામાં લખ્યું છે કે જે અંતર બાહ્ય 12 પ્રકારના તપ છે એમાં સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ થયું નથી, થતું નથી અને થશે નહીં. એવું કોઈ ન હોય. ચિંતનમાં બેસવાની કોણે, પણ ચિંતનમાં ઉપયોગ લાગે નહીં ને ભટકે ને પછી કે હું કરું છું, એવો હઠથી આ કામ ન થાય. તત્વ અભ્યાસ નિરંતર એમાં અહીંયા આચાર્ય ફરીથી 4 શ્લોકમાં આપણને કહેશે તારે આત્માની સાધના કરવી છે. આ બધી પૂર્વ ભૂમિકાનો વ્યવહાર બતાવતા જાય છે કે પ્રમાણથી વિચારજે, પછી એમાં એક એક નહીંથી નિશ્ચય નહીંથી વ્યવહાર નહીંથી, અને હવે કહેશે તો કોઈ કે તમારે છોડાવવું તું જ, તો પેલા કીધું શું કામ, અંતે તો તમારે શું કરાવવું છે, છોડાવવું છે, તો પેલા કરવાનું. આમાં ડબલ મહેનત શું કામ, પેલા એક તો કરવું અને પછી છોડવું. સારી વાત છે. કપડું ધોવું હોય તો પેલા શું કરવાનું, શું કરવાનું, પેલું કપડું ધોવું હોય શું કરવું પડે, પેલું સાબુ લગાડવાનું અને પછી સાબુ, તો શું કામ ડબલ મહેનત કરાવો છો, સાબુ જ કાઢવો જ છે તો લગાડશું જ નહીં અમે. અરે ભાઈ, આ જ પદ્ધતિ હોય છે, લગાડવું પડશે અને છતાં કાઢવું પડશે. કોઈને કઈ શર્ટ કે એવું સીવવું હોય ટેલર પાસે તો એ શું કરશે, કાપશે કે સાંધશે, પેલા તો કાપ્યું છે તો હવે પેલું સાંધશું શું કામ, અને જો સાંધવાનું હોય તો કાપ્યું શું કામ, ડબલ મહેનત શું કામ, પેલું કાપવું પણ છે અને પાછું સાંધવું છે. અરે ભાઈ, કાપ્યા વિના એ પ્રમાણે કરશે ને, એને કાપેલું નહીં સાંધા વગર પહેરાશે નહીં, કાયપા વગર આકાર નહીં આવે અને સાંધા વગર પહેરા, બધી પદ્ધતિ ન્યાય તો કોઈ પ્રશ્ન નથી. એમ આ એક બહુ જ પૂર્વ ભૂમિકા. ચાલો એમાં પેલો લઈએ, 16મો નંબરનો કળશ. પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આવી ગયો શબ્દ, તો પ્રમાણ એટલે શું આવ્યું, હજી આ પ્રમાણ દ્રષ્ટિ એટલે હજી તો વિકલ્પાત્મક છે. સાચો પ્રમાણ તો ક્યારે થાય, અનુભવ પૂર્વકમાં. તો પ્રમાણ દ્રષ્ટિથી આત્માને જોઈએ તો કેવો દેખાય છે, આત્મા એકી સાથે, જો એક સાથે કેવો છે, અનેક અવસ્થારૂપ એટલે અનેક રૂપ પણ છે અને અનેકનું નામ છે મેચક, મેચક મલિન, અને અને એક અવસ્થારૂપ એટલે એક રૂપ પણ છે. દર્શન ચારિત્રથી જોઈએ તો અનેક રૂપ છે અને દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો એક રૂપ છે. આ એક આવ્યું. હવે એના પછી નહીં વિવિક્ષા, તો એમાં 17 નંબરના શ્લોકમાં કેવી રીતે છે? વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો આત્મા નિશ્ચયથી એક છે, અને તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો કેવો છે? ત્રણ સ્વભાવ. અહીંયા મુખ્ય દર્શનના ચારિત્ર લેવા છે, એટલા માટે જો આચાર્યદેવ દર્શન જ્ઞાન લઈ 16માં ચારિત્ર ઉમેરીને એની વાત આગળ લેશે, અને 17-18માં પણ એ જ વાત આવશે. જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે, એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની વાત આખી એ વાત પૂરી કરીને પછી 19મી ગાથાથી અજ્ઞાનીને આપણી બધાની વાત કરશે કે ક્યાં સુધી અજ્ઞાન રહેશે, અજ્ઞાની કેમ ઓળખાય, એ બધી વાત પૂરી કરીને બધી સિસ્ટમેટિક આગળ વાત લે છે આપણને. તો અહીંયા પેલું સેનાથી વાત કરી 16માં શ્લોકમાં પ્રમાણથી, 17માં હવે સેનાથી વાત કરે છે? વ્યવહારથી, કે આત્મા એકરૂપ સ્વભાવથી હોવા છતાં એના ગુણભેદથી જોઈએ, પર્યાયથી જોઈએ તો કેવો છે? ત્રણ પ્રકારનો દર્શન જ્ઞાન એ ચારિત્ર છે. તો પછી પરમાર્થ નહીં કહો કે શુદ્ધ નહીં કહો કે નિશ્ચય નહીં કહો, કે શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પ્રગટ જ્યોત જ્ઞાયકતા જ્યોતિ માત્રથી આત્મા એક જ સ્વરૂપ છે. ઓલા ત્રણ ભેદને પણ ઓળંગી દીધા. પ્રમાણમાં બે હતું, ભેદ અને અભેદ. વ્યવહારમાં ભેદ દેખાય છે અને શુદ્ધ નિશ્ચયમાં એને અભેદ દેખાય. તો આત્મા ખરેખર છે કેવો? તો પછી ભેદરૂપ છે કે ભેદરૂપ છે? ભેદાભેદ સ્વરૂપ છે. ભેદાભેદ તો પછી શુદ્ધ નિશ્ચય નહીં માં ખાલી અભેદ દેખાય તો ખોટું થયું ને. તો ફરીથી વસ્તુ કેવી છે? ભેદાભેદ સ્વરૂપ છે. અને શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો કેવો દેખાય આપણને? અભેદ તો ખોટું થયું કે નહીં? અડધો ટુકડો હાથમાં આવ્યો. ફરીથી ભેદાભેદ સ્વરૂપ વસ્તુની અસ્થિ છે અને અભેદ છે આપણું પ્રયોજન છે. વસ્તુની અસ્તિત્વ શું છે? હોવા પણ શું છે? ભેદાભેદ સ્વરૂપ છે. પ્રયોજન શું છે? છાલ વાળું કેળવું એ અસ્થિ છે અને છાલ વગરનું છે એ આપણું પ્રયોજન છે. છાલ વગરનું કઈ તર્ક ન કરવો, પણ છાલ વગરનું લેવા જશો શું હશે? ખાલી હાથ પાછા આવશો. તો અસ્થિ ત્યાં કેવું છે? છાલ વાળું હશે છે, પણ પ્રયોજનમાં પછી શું છે? તો આ જૈન દર્શનની સ્થિતિ પ્રમાણ પૂર્વક નહીં છે તો સમ્યક નહીં છે, અને પ્રમાણને ચૂકીને જો નહીં જશું તો એ મિથ્યા નહીં છે. તે અહીંયા આખી વાત કરીને તો અને આ રીતે ત્રણ પ્રકાર કીધા. પ્રમાણમાં જોઈએ તો ભેદ અભેદ બે છે, વ્યવહારથી જોઈએ તો ભેદ છે, શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો અભેદ. હવે એના પછીનો 19મો શ્લોક, આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કહ્યો. બરોબર, પ્રમાણથી બે સાથે અને નહીં એમાં મેચક અને અમેચક બે. તે ચિંતાને મટાડી, કઈ ચિંતાને? નહીં કાલે શું થશે ને કાલે આમ થશે નહીં, કઈ ચિંતા? અહીંયા જો એક વિચારવા જેવું છે, સમયસર ચિંતા કોને કહે છે? વિકલ્પના કોલાહલ કોને કહે છે? નહીં પક્ષના વિકલ્પમાં અટવાણો એ ચિંતા છે. બહારના સંયોગની ને એની ચિંતાની તો કોઈ, તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? સમયસાના જો શ્રોતા બનવું હોય તો આ પાત્રતા તૈયાર કરવી પડશે. ગુરુદેવસિંહની વાણી સાંભળતા હોય અને બાઈના સંયોગની ઓલો કસ્ટમર આવી ગયો હશે અને રાહ જોતો હશે કે નહીં, સમયસાના શ્રોતા આપણે થયા નથી, મોટી પાત્રતા જોઈ. અહીંયા તો એની ચિંતા મટાડીને જેમ સાધ્યની સિદ્ધિ, જેમ સાધ્ય, જેમ એટલે કઈ રીતે? કે કોઈ પણ પ્રમાણ સંબંધી વિકલ્પ નહીં, કોઈ નહીં સંબંધીને, વ્યવહાર નહીં સંબંધી તો નહીં, નિશ્ચય નહીં સંબંધી પણ વિકલ્પ નહીં, નહીં પક્ષ નહીં. આ એ સાધ્યની સિદ્ધિ થાય એમ કરવું. તો જો એમાં લઈએ એનો શ્લોકાર્થ, આ આત્મા મેચક ભેદરૂપ અનેકાકાર છે. કોની વાત આવ્યા? મેચક એટલે કે ભેદરૂપ એટલે કે અનાકાર, વ્યવહાર દ્રષ્ટિ નહીંથી. અને અમેચક છે, અભેદરૂપ એકાકાર છે. કઈ અપેક્ષાથી? નિશ્ચય નહીંથી, શુદ્ધ નહીંથી. અને બે સાથે લઈએ તો પ્રમાણ છે. તો એવી ચિંતાથી તો બસ થાવ. સંસ્કૃતમાં એના માટે શબ્દ કયો હોય છે? અલમ. અલમ એટલે આમ કહીએ ને આમ ક્યારેક બહુ થાકી ગયા ને હવે બસ કરો, હવે બસ. જેમ બારમાં બહુ કોલાહલ થતો હોય તો કે માથાકૂળ બધું માથું ભમે છે, છેલું ફાટફાટ થાય, અવાજ બંધ કર. એમ અહીંયા આચાર્યદેવ કહે છે કે આ સુધી પહોંચવું પડશે. બીજાની વાત તો જોઈ, અંતે મને તત્વના ચિંતા અમારે કરવું શું? પણ અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં તમે શું કરો છો? પાછા ન્યાથી છોડાવો છો, આગળ કરો. ભાઈ ખો એવી રીતે જમા તને આગળ વધવા માટે છે ત્યાં લાવે છે ને આગળ વધારે છે તને. અહીંયા પેલા કહેવાય બાયના વિકલ્પથી છોડાવીને ક્યાં દેવશાસ્ત્ર ગુરુ સંબંધીના, એનાથી આગળ વધીને કાંઈ તત્વ સંબંધી શ્રવણના, એનાથી આગળ ચિંતનના, અને એનાથી આગળ અનુભવના. એમ અહીંયા કહે છે એ પણ એનાથી બસ થાવ સાધ્ય આત્માની સિદ્ધિ. તો જો ફરીથી શું સોળમી ગાથા 14-15-16 અને હવે બે વચ્ચેની આ લિંક થઈ, શું લિંક થઈ? ઓલી સાધક દશાની વાત બતાવી, સમ્યક દર્શન ના ચારિત્રની, અને વચ્ચે કે ઉપાય તરીકે પ્રમાણ નહીં નિક્ષેપ આવશે પણ કહેશે સાધ્યની સિદ્ધિ એમાંથી નહીં થાય. તો એનાથી શું થશે? તો 17-18 ગાથામાં કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણો, ત્યાં સુધી લઈ નાખી વાત આપણને. એક પ્રથમ વચ્ચેનું જે ભૂમિકા દેખાડી દીધી કે આવો હશે પ્રમાણથી જોઈશ, વ્યવહારથી નહીં થી, પણ એ સાધ્યની સિદ્ધિ તો દર્શન ના ને ચારિત્ર ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી, એ નિયમ છે. તો 17-18 ગાથામાં ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ત્રણ પેરેગ્રાફ લેશે. શું લેશે? આમાં ત્રણ પેરેગ્રાફ જોઈ લે, જોઈ લે. દરેકમાં આ રીતે સાધ્યની પ્રાપ્તિ છે ને બીજી રીતે નથી, પેલામાં એમ રહેશે, પછી બીજામાં એમ આવશે કે આ રીતે સાધ્યની ઉત્પત્તિ એટલે સિદ્ધિ છે, અને ઓલામાં છેલ્લે પેરે કે આ પ્રકારે અનુપપત્તિ છે. આવી ગયા ત્રણ પેરેગ્રાફ? જેમ પ્રમાણમાં બે આવ્યા પછી એ કેમ અહીંયા આખી અહીંયા લીધી છે કલશ ઉપરથી જ, કે દર્શન ના જાય ત્રણ ભાવોથી જ છે, અસ્થિ લીધી, બીજી રીતે નથી. તે જ્યાં પણ પહેલા પેરેગ્રાફમાં લેશે આ રીતે છે ને આ રીતે ટુકાણમાં, પછી એક એકમાં આ રીતે છે અને બીજી રીતે નથી. તો એ રીતે અહીંયા એ આવે આ જ પ્રયોજનને, એટલે ઉપર જે આવ્યું તે જ ને આ 2-17-18 ગાથામાં આપણને વાત એ કરશે. અને આ પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પણ એ પહેલા કન્ડિશન શું કીધું? 17-18 ગાથા 50 પાનું ટીકા છે એનું જ આપણે લઈએ. 4th લાઈન, તેવી રીતે મોક્ષ આ કન્ડિશન છે. કોણ મોક્ષાર્થી? જે તત્વ અભ્યાસમાં લાગેલો છે. કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો. કંઈક આ શબ્દો તો સાંભળેલા છે બધાને ખબર, ક્યારેક વિચાર આવે એમને રોગ કયો કીધો? આપણે ક્યાં રોગથી ડરીએ છીએ અને એમણે કયો રોગ કીધો? અહીંયા શારીરિક રોગની ચિંતા થાય અને ન થાય એના માટે કંઈક શું કરીએ? ઉપાય નહીં, શું કરીએ? ગુજરાતીમાં સાવ ગુજરાતી ધમ પછાડા, બીજું કાંઈ નથી. એ તો ઉદય આવે છે તો આવવાના, ગમે બધું ગમે કરશું એટલે થશે એવું નથી. અહીંયા કે છે મનમાં બીજી ભાવના જાગી, વિકલ્પ જાગ્યો, એ સમજે મન રોગ છે. તને એક આત્માર્થપણું છોડીને, આત્મહિતની ભાવના છોડીને બીજો વિકલ્પ થવો એ દેખાડે તને મનનો રોગ લાગેલો છે. તો અહીંયા એટલા માટે પહેલી શરૂઆત, પણ કન્ડિશન એટલા માટે મોક્ષાર્થી, મોક્ષપણાની જેની એક ભાવના છે. એક જીવનમાં વિચારી લેવું, મને પ્રતિકૂળ યોગ કદાચ બને તો સ્વીકાર્ય છે, પણ મને મારો આત્મા ચૂકવો ન જોઈએ. શું શ્રીમદજી એટલે કહ્યું સાતમી નરકની તમ તમ પ્રભા, મને મારા આત્માર્થનું ચૂકવું એ મને સ્વીકાર્ય નથી. એમ અહીંયા આખી મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો, અને ગુરુદેવજી આની ઉપર ઘણી વાર આના પ્રવચનો પણ નાઇરોબીમાં થયા છે, વિડીયો મળે છે અવેલેબલ, ત્યાં 17-18 આ ગાથા લીધેલી. પ્રથમ તો એમાં ગુરુદેવજી શું લેતા હોય? પ્રથમ તો કોઈ એમ માને કે આની પહેલા શું કરવું, એમ આત્માને મારે સમ્યક દર્શન પહેલા શું કરવું કે આત્માને શ્રદ્ધા જ્ઞાન કરે તો એ પહેલા શું કરવું? પ્રથમ જ આ છે, આની પહેલા શું કરવું હોય છે એમ કહેજે, શું કરવું એમ નહીં કહેતો. ફરક શું પડે છે? જે તેનું જ્ઞાન લેજે અને કરવા, પણ આમાં કોઈ દી એનાથી છોડી નહીં શકે. તો પૂર્વ ભૂમિકા હોય છે ને, ના નથી, પણ એને કરવું, જ્યાં શબ્દ આવશે ને ત્યાં એને શું થશે? એકત્વ, એકાકાર પણ થશે, પછી એનાથી આગળ છૂટી શકશે. અને એટલા માટે પુરુષાર્થી પુરુષે આત્માને જાણવું એટલે અનુભવપૂર્વકની આ વાત છે. જાણવું એટલે શાસ્ત્રથી જાણવું ને એવું નથી. અહીંયા મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, એ કોની વાત છે? પૂર્વ ભૂમિકાથી અનુમાનમાં લેવાની 73 ગાથામાં જે આવે છે એની વાત નથી, અનુભવની અહીંયા પ્રત્યક્ષ વસન એને જાણવું. તો અહીંયા કોઈ નેમ થાય કે પેલું કેમ લીધું, જાણવાની વાત લીધી ને પછી સમ્યક દર્શન લીધી. આમ મોક્ષ માર્ગમાં તો શું આવે છે? સમ્યક દર્શન નાન ચારી જો ભાઈ બે સાથે છે, એમાં કહેવાની પદ્ધતિમાં ચઢાડામાં પણ આવે છે ને, શું આવે છે? પેલો દીવો પ્રગટે કે પેલો પ્રકાશ થાય? પ્રકાશ થાય પછી દીવો પ્રગટે કે દીવો પ્રગટે પછી પ્રકાશ થાય? શું બે વચ્ચે ટાઈમ ગેપ કેટલો હશે? એક જ વાતને બે પદ્ધતિથી કહેવાય છે. કથનમાં ક્રમ છે, થવામાં નથી. એમ સમ્યક દર્શનના ચારિત્ર સાથે છે, અને એ ચારિત્ર પણ સર્વાચરણ અંશે થયું છે. પણ જે આખું દેશવ્રત ને મહાવ્રતની અપેક્ષાના જે છે એવા નથી. એટલે બાકી તો ત્રણેય મોક્ષ માર્ગ ચોથે ગુણસ્થાને આ પ્રારંભ. તો અહીંયા એના ક્રમે કરીને જો એમાં શબ્દો પહેલા આવશે, પ્રથમ તો આત્માને જાણો, પછી પછી એટલે કેટલા સમય પછી? પછી તેનું જ શ્રદ્ધાન કરવું. પછી એટલે કેટલા સમય પછી? અરે ભાઈ, પછી કથન પદ્ધતિના ક્રમ છે, પછી પાછું હજી તેવી રીતે છે. અને શ્રદ્ધાન કર્યું કે આ જ આત્મા છે, એનું આચરણ કરતા અવશ્ય છૂટી જાય. પછી ત્યાર પછી તેનું જ આચરણ કરવું. આપ્યા કે નહીં? સ્ટેપ આપ્યા કે નહીં? પહેલા સમ્યક જ્ઞાન, પછી સમ્યક દર્શન, અને પછી ચારિત્ર. વચ્ચે ટાઈમ ગેપ કેટલો લેવાનો? બધું સાથે છે. કથન પદ્ધતિમાં આ પ્રકાર લીધો, પણ જો ત્રણેયમાં કંઈક લાગ્યું, કોમન લાગ્યું ત્રણેયમાં, પ્રથમ આત્માને જાણવો, પછી શું છે? તેનું જ વિષય આગળ કળશમાં આવ્યું તો એક જ ને નિત્ય સેવવાયો. તારી પાસે સાધક ભાવમાં ભલે ત્રણ રહ્યા, દર્શન નાન ચારિત્ર, પણ એનો વિષય એક જે છે. 16મી ગાથા પછી એનો જોયો હતો ને કળશ, એમાં એનું જ, અને પાછું તેનું જ આચરણ કરવું. વિષય ક્યારેય પણ બદલતો નથી. ને આ રીતે તને સાધ્યની સિદ્ધિ થયા વગર રહેશે, ને બીજી રીતે કોઈ તે રીતે થવાનું નથી. ચલો એમાં પણ એક થોડું સરસ છે. એના પછીનું જે છે કે આ રીતે થાય છે, એમાં શું લેવું છે? એમાં એ વાતને વિશેષ સમજાવે છે. ઓલામાં અસ્થિ નાસ્તિ બે લઈ લીધું. હવે અસ્થિ અને નાસ્તિ જુદા જુદા પેરેગ્રાફમાં આપણને બતાવે. જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિતપણું હોવા છતાં, શું છે? પર્યાયમાં, પર્યાયરૂપ ભેદભાવોમાં છે એ બધું, રાગ દ્વેષમો છે ને એ બધું જ પર્યાયમાં ઊભું છે, અને છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનની પ્રવીણતા કરવી પડશે. આ એક બહુ સુંદર એક આપણને વાત આચાર્યદેવ કીધી. ભેદજ્ઞાન ક્યારે કરવું છે? રાગથી ભેદજ્ઞાન ક્યારે કરવું છે? રાગ છૂટી ગયા પછી ભેદજ્ઞાન કરવું છે. શરીરથી ભેદજ્ઞાન ક્યારે કરવું છે? શરીર છૂટી જાય પછી નહીં. કેમ નહીં? અરે છૂટા પછી ભેદજ્ઞાન કરવાનો પ્રશ્ન ક્યારે છે? ભેદજ્ઞાન કોના વચ્ચે છે? બે બે ભિન્ન લક્ષણ વાળા વર્તમાન વર્તા ભાવ વચ્ચે છે. એક જ છે કે હું ભેદજ્ઞાન શું કરું છે. આ એટલા માટે કે આ તારી દશામાં અનેક પર્યાયમાં ભેદભાવ અનેક પ્રકારના છે, પણ તારીમાં શું કરજે? ભેદજ્ઞાનની પ્રવીણતાથી. રફ ડાયમંડ હોય છે એમાં ઝવેરી શું કરે છે? રફ ડાયમંડ હોય છે ને એને એ લોકો શું કરતા હોય છે? એને એસોર્ટમેન્ટ કે ને, એસોર્ટમેન્ટ. એમાં શેમાં શેમાં મુકતા હોય? એ બી સી એ ભણે ને, તે કેવી રીતે કરતા હશે? કેવી રીતે કરતા? કે એનો જે ડાઘ એને નજરમાં આવે છે ત્યારે જોવે છે કે આ ડાઘ ઉપરનો છે કે મૂળનો છે. હમણાં એને ઘસું તો આના નીકળી જશે. તો એ ક્યારે જોવે છે? પોલીસ થયા પછી જોવે છે કે પોલીસ પહેલા જોવે છે? એમ અહીંયા શું જોશે? ભેદ જ્ઞાનની પ્રવીણતાથી. આ અનુભૂતિ તેજુ છે એમ આત્મજ્ઞાન, અને આત્મામાં જેવો જણાણો એવી જ પ્રતીતિ એને થાય, અને ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિસંગ ઠરવાને સમજો. આ શું ચારિત્ર માટે કયો શબ્દ ખાસ વાપરો? શ્રદ્ધા જ્ઞાનમાં રાગાદિ ભાવોથી ભેદ થયો તો નિસંગ ઠરી શકશે. હજી સ્વભાવ મારા છે એને જ્યાં રાગ ભાવોથી ભિન્નતાનો ભાવ નથી થયો ત્યાં સુધી ચારિત્રની સ્થિરતાનો પુરુષાર્થ થવાનો નથી. અને એના માટે આ ફરીથી આરે એ વાત કરીને, અને પછી આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌની પાસે ક્યારે છે? ક્યારે છે? સિદ્ધ દશા થશે પછી. ભાઈ, એ પરમ પારણામિક ભાવ, નિરપેક્ષ ભાવ, કારણ પરમાત્મા, કારણ સમયસાર, કારણ જીવ, નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધા આત્મા પાસે મોજૂદ છે. ધ્યાનનો વિષય છે, ધ્યાન નથી. ધ્યેય તત્વ છે, તારી પાસે સાધક ભાવ નથી. એ અહીંયા આપણને બતાવ્યું કે આબાળ ગોપાળ સાથે સદાકાળ આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન કેવો છે? બિરાજમાન છે. અને એ રીતે વિચાર કરીએ કે હર સમયે થતી જ્ઞાનની પણતી એ જ્ઞાયકપણાના અસ્તિત્વને જાહેર કરે છે. જેમ કોઈનું પડછાયો કોને જાહેર કરે છે? કે કોઈ પદાર્થ છે અને પ્રકાશ છે, બે. પડછાયો કોને જાહેર કરે છે? ન્યા કોક વ્યક્તિ એટલે પદાર્થ છે અને સાથે કોણ છે? પ્રકાશ. એમ હર સમયની જ્ઞાનની પરિણતિ એ કોના અસ્તિત્વને જાહેર કરે છે? નળમાં આવતું પાણી કોની જાહેરાત કરે છે? કે ઓવરહેડ ટાંકી છે એમાં પાણી ભરેલું હોવું જોઈએ. એમ અહીંયા વર્તમાન પ્રણતિની ધારા એમ જાહેર કરે કે જ્ઞાયક ભાવ પરેળો છે, પણ શું થાય છે? એને આપણે ચૂકી ગયા છે અને અનંદ અનાદિકાળથી બંધ પર્યાયને વશ બહિર્મુક્તામાં જ આપણે પડ્યા છે. અને તેથી આપણને શું થાય છે? હોવા છતાં પ્રાપ્તિ થતી નથી. મુખ્ય દુઃખ તો એ વાતનો છે. જેમ કોઈની પાસે કોઈ ખાવાની વસ્તુ ન હોય ને ભીખો રહે એ તો હજી સમજી શકાય છે, ન હોય અને, પણ ભેરા ભાણા હોય અને ન ખાય તો એ કેવું છે? એમ અસ્થિરૂપ તત્વ તો સદાકાળ કેવું છે? મોજૂદ રહેલું છે, પણ એ અનાદિકાળથી બંધ પર્યાયને વશ નિશ્ચયથી મૂંઢ થયેલા છે, એટલે આપણને પ્રાપ્તિ થતી એ નથી. એ વાત કરીને 20 નંબરનો કળશ, કદાચ કોઈને કાંઈ આના વિશે ખબર હશે, કદાચ કોઈને તો ખબર છે, વર્ષો પહેલાની વાત છે, લગભગ કદાચ પરિવર્તન થયું કે ન થયું, લગભગ કદાચ ત્યારે ગુરુદેવસિંહ જામનગરમાં બિરાજમાન હતા, અને ત્યારે એમની સાથે એક જીવરાજજી મહારાજ રહેતા હતા. એમને જેને પરિવર્તન, એ પણ ત્યાંના એ બાજુના ચેલા ગામના હતા, ત્યાં ગુરુદેવ હતા, જામનગર ચેલા હશે લગભગ. ત્યાં ગુરુદેવસિંહ એકવાર બપોરના એ પોતે આ કળશને ધૂનમાં લઈને બોલતા કે એક સરસ આમાં શું છે, જેની છેલ્લી બે લાઈન છે ને, સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિન્ન, ન ખલુ ન ખલુ યસ્માત અન્યથા આત્મસિદ્ધિ. કેવું છે? હું કેવો છું? અનંત ચૈતન્ય ચિન્ન એવો આત્મા હું છે, સતત મારે અનુભવ એટલે ભોગ્યા એની હયાતી રહેલું છે, અને એના આશ્રય સિવાય ન ખલુ ન ખલુ, બીજો કોઈ ઉપાય જ નથી આપણી પાસે. એવી કેવી ધૂન લાગતી હશે કે ગુરુદેવ આટા મારતા મારતા પોતે. એક જીવનમાં એક વિચારવા જેવું છે, જેને જેની રૂચિ એનું નિરંતર સ્મરણ ભાવના રહ્યા વગર રહેશે. રૂચિનો એકવાર વિષય બદલાવવો પડશે. જો પ્રાપ્ત કરવો છે, પોતે પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા જો પ્રાપ્ત કરવો છે તો શું કરવું પડશે? રૂચિનો પલટો એ મોટા મોટો એ પુરુષાર્થ છે. તો એ અહીંયા એની છે, એનો અર્થ તો છે જ એમાં. હવે એના પછી આપણે જોઈએ 52 પાના ઉપર એક વિચારવા જેવું છે. આમાં એક 17-18 ગાથા પૂરી થઈ, ટીકા પૂરી કરી, શ્લોક 20 નંબરનો રચ્યો. હવે શું આવવું જોઈએ? 19 નંબરની આવી જોઈએ ને ગાથા. 17-18 ગાથા પૂરી થઈ, 20 નંબરનો શ્લોક પૂરો થયો, એટલે સામાન્યપણે હવે શું આવી જાય? નવી ગાથા. એની બદલે આ શું આવ્યું? નવું આવું આગળ ક્યાંય આવી ગયું? આગળ 13મી ગાથામાં આવી ગયો, 13મી ગાથા રચાણી, કળશ પણ આવી ગયો અને પછી અધિગમના ઉપાય તરીકે પણ ફરીથી આવ્યો અને કળશ પણ આવ્યો. 14મી ગાથા પછી છે, ઘણી છે. એક આચાર દેવને થયું કે હજી કંઈક મારે કંઈક રહી ગયું, તો એક આખી વાત હવે શું લીધું? જો એમાં સરસ પ્રશ્ન પણ ઉઠાવશે, કોઈ તર્ક કરે કે આત્માને જ્ઞાન તો તાદાત્મરૂપ છે, જુદો તો નથી, તો નિત્ય સેવે છે, તો ઉપાસના કરવા વાત શું કામ કરો? આગળ ગોપાળ સૌને સદાકાળ આપ કહી દીધું, તો એ કાળી ભગવાન આત્મા તો છે, તો પછી એની સેવના તો થાય છે, તો પછી આ આત્માને જાણવાની બધી આ વાત શું કામ? પ્રથમ આત્માને જાણજે ને બધું. તો સમાધાનમાં શું છે? તે એમ નથી. તે એમ નથી એટલે કે આત્માને જ્ઞાન તાદાત્મ સ્વરૂપ છે એમ નથી. તો એમ નથી એમ તો લખ્યું છે ભાઈ. અરે ભાઈ, તાદાત્મ સ્વરૂપ છે એની કોણે ના પાડી છે, પણ તને ક્યાં સ્વીકાર થયો છે? શું છે વસ્તુ? અસ્તિત્વનો નિષેધ નથી, તને પણમ નથી એનો નિષેધ છે. આત્મા અને જ્ઞાન, આત્મા સિદ્ધ સ્વરૂપી સદાય છે, એક સમય પણ એ સિદ્ધ સ્વભાવથી ઓછો ન થતો, પણ તને ક્યાં ખબર છે? અને એટલા માટે એ રીત શુદ્ધ કથા હોય છે. એ બહુ જ યાદ રાખવા જેવું છે કે ભગવાન આત્મા એકરૂપ નાયક તો છે, પણ તને ક્યાં ખબર છે? શુદ્ધાત્મા તો છે એમ અહીંયા કહે છે. તો તે એમ નથી. હવે કહે છે, જો કે આત્માને જ્ઞાન સાથે તાદાત્મા પણ તો છે, પણ તારી પણતી ક્યાં દોડે છે એ વિચાર ને તું. જ્ઞાનમય સ્વભાવ તો ભગવાન સદાકાળ બિરાજમાન છે, અને તો પણ શબ્દ કેવો વાપરો? એક ક્ષણ માત્ર પણ. ન્યા હમણાં કીધું સૌને સદાકાળ કીધું, કે એક ક્ષણ માટે શું કરવું અમારે? બોજ આપણને, બોજ જેને કહેવાય, વિષ અહીંયા એક આપણને એટલા પ્રોત્સાહિત કરવા માટે કીધું, તું મુંજામાં વિષય પડ્યો છે તારી પાસે, તે સ્વીકાર્યો નથી. ભૂલશે નહીં છે, વિષયનો અભાવ કે સ્વીકારનો અભાવ. તો પુરુષાર્થ જેને કહે ને, રોદણા રોવા, તારી પાસે બધું પડ્યું, તું મહેનત કર. આમ બારમાં કહે ને કે બાપા મૂકી ગયા છે, તું મહેનત કર. હવે એમ અહીંયા કહે છે, તારી પાસે ધ્યેયરૂપ તત્વ, આશ્રયરૂપ તત્વ તો મોજુદ જ પડ્યું છે, તું એને સ્વીકાર્યો નથી. તો એક ક્ષણ પણ એ જ્ઞાનને સેવતો નથી. કોણ નથી સેવતું? અજ્ઞાની. કોણ? ક્યારે? કોણ? ક્યારે? જ્ઞાનમય આત્મતત્વ મોજુદ હોવા છતાં એક સમય પણ સેવતા નથી. પછી એના કારણ બે આપ્યા, ઉપાદાન ને નિમિત્ત, જેને આપણે ક્યાં કહેવાય? અધિગમ અને નિસર્ગ. પોતે પોતાથી, જેમાં શબ્દ છે આગળ, સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ, પોતે પોતાથી જાણે એનું નામ નિસર્ગ કહેવાય, અને બોધિત બુદ્ધત્વ એટલે અધિગમ, ગુરુના ઉપદેશથી. એ કર્યું જ નથી. તો આ રીતે અજ્ઞાની આપણને, કે સ્વભાવ આવો હોવા છતાં અજ્ઞાનતા આપણને ઉત્પન્ન એ થાય છે. એને આગળ બધું છે, કાળ લબ્ધી જાણે એટલે તક ફરીથી આમાં વાંચી લેવું જ છે. તો પછી હવે આપણે ક્યારે જાગશું? કાળ લબ્ધિ આવે ત્યારે પોતે પોતાથી જાણી. બરોબર છે ને? કાળ લબ્ધિ વગર કાંઈ કાર્ય થવાનું નથી, અને એટલા માટે અમે કાળ લબ્ધિની રાહ જોઈએ છે. સરસ, વેરી ગુડ છે. કાળ લબ્ધિ જોતો રહી જજે, અનંત કાળ ત્યાં ને ત્યારે. જેને કાળ લબ્ધિ પાકે અને પુરુષાર્થ ન કરે એવું બને નહીં, અને પુરુષાર્થ કરે અને કાળ લબ્ધિ પાકે નહીં એવું પણ બને નહીં. ફરીથી એક સમવાયના તું ટુકડા કેમ પાડે છે? સમવાય એટલે શું છે? સંગઠન છે. સંગઠનમાં બધું સાથે કામ કરે. કાર એટલે ખાલી પેટ્રોલથી ચાલે? સેનાથી ચાલે? એન્જિનથી ચાલે, પેટ્રોલથી ચાલે, સ્પાર્ક પ્લગ સેનાથી ચાલે? અરે બધું ટાયર એ જોશે ને બધું જોશે, પાવર સ્ટ્રીંગ બધું જે હશે. એમ અહીંયા પાંચે છે, પાંચેનું સંગઠન છે. એમાં તું એકને કરે છે ને નિષેધ કરે છે, ખોટું ગૌણ કરે જુદી વાત છે. કથન પદ્ધતિમાં મુખ્ય ગુણ ચાલશે, પણ તું કે આ જ હોય ને બીજું ન હોય એમ નથી. તો એ વાત એમાંથી એમને લીધી કે પોતે જાગે છે ત્યારે. અને આને જો એ જ્યાં સુધી આત્માને નથી જાણતો ત્યાં સુધી કેવું છે? સદા અપ્રતિબદ્ધપણું છે. કોઈ પ્રશ્ન પૂછે તો ઉત્તર, હા એમ જ છે. એમ જ છે એટલે આવા જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતો નથી ત્યાં સુધી કેવું? અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જે છે. તો પછી પ્રશ્ન તો ક્યાં સુધી રહેશું અને એનું લક્ષણ શું? એની આગળ ગાથાઓ આવશે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ
આ શરીર સિદ્ધ સ્થાને પ્રાપ્ત લોકાગ્રહ વિરાજમાન દુષ્પાદી માર્ગ પર 24 ઇન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભાયમાન દિવ્યધનીના દાતા શ્રીશ્રી મંદરાદી અજિત વીર્ય પર્યંત વિશ્વવિરમાનજી ઇન્દ્ર ભગવાનનો જય હો. અજય જૈન મંદિરમાં જૈવનપણે વિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્ય ભજક પરમાગમ સમેશાજી સમસ્ત જીનવાણી માતનો જય હો. સદેહ વિદ્યનો પ્રવાસ કરી અંભક્તોની જીનવાણી માતના ભેટના કરાવનો ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય ઉપરથી સાધુ ગુરુ ભગવંતોનો જય હો. અંભક્તોના તરણ તાણ જ્યાં સમા લાખો કરોડ ભક્તોના તાણ હર શ્રી કહન ગુરુ દેવનો જય હો. સ્વાનુભૂતિ માર્ગ પ્રકર્ષક પ્રસન્નમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો જય હો. શ્રી પરમ વિતરાક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગમય ભવતારિણી સમસ્ત જીનવાણી માતનો જય હો.